બીજો પત્ર એમાં બીજા પેરેગ્રાફથી આપણે શરૂઆત કરવાની છે. આગળના પેરેગ્રાફમાં આટલી વાત શ્રી અરવિંદે કરી છે કે જ્યારે સતના સર્વ અંશોમાં શાંતિ સ્થાપિત થઈ જાય ત્યાર પછી નિમ્ન પ્રાણની જે પ્રતિક્રિયાઓ છે એ પ્રતિક્રિયાઓ પેલી શાંતિને વિચલિત કરી શકતી નથી. શરૂઆતમાં એ પ્રતિક્રિયાઓ આછા મોજા રૂપે સપાટી પરની ચેતનામાં આવે છે, અને આગળ જતા તો એટલું પણ નહીં, માત્ર પ્રકૃતિના સૂચનો રૂપે ચેતનાની બહાર હોય છે. સાધક એમના તરફ નજર નાખી શકે, જોઈ શકે એમને, અથવા એમને જોવાની દરકાર પણ ન કરે, ગમે તે વલણ બેમાંથી લઈ શકે. પરંતુ આ સૂચનો એ ચેતનાની અંદર પ્રવેશી શકતા નથી કે કોઈ પણ રીતે પેલી પ્રસ્થાપિત થયેલી શાંતિને વિક્ષિપ્ત કરી શકતા નથી. હવે આગળ વાંચીએ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન, બટ ઇટ ઇઝ સમથિંગ લાઈક અ માઉન્ટન એટ વિચ વન થ્રો સ્ટોન્સ. ઇફ કોન્શિયસ ઓલ થ્રુ, ધ માઉન્ટન મે ફીલ ધ ટચ ઓફ ધ સ્ટોન્સ, બટ ધ થિંગ વુડ બી સો સ્લાઇટ એન્ડ સુપરફિશિયલ that it would not be in the least affected. In the end, even that reaction disappears. શ્રી અરવિંદ કહે છે કે આ અવસ્થાને સમજાવવી જરા મુશ્કેલ છે, ખાસ કરીને નિમ્ન પ્રકૃતિ ની પ્રતિક્રિયાઓ તરંગો રૂપે સપાટી પરની ચેતનામાં હોય અને છતાં એ શાંતિ બિલકુલ વિક્ષુબ્ધ થાય નહીં, બિલકુલ ખંડિત થાય નહીં. આવું કેવી રીતે બને? આપણે જાણીએ છીએ શ્રી અરવિંદ ભાગ્યે જ ઉદાહરણ આપતા હોય છે. અહીંયા એમણે આ અવસ્થાને ચેતનાની એક ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ કહે છે કે માનો કે એક પર્વત છે, અને ક્ષણભર આપણે માની લઈએ કે આખો પર્વત એ ચૈતન્ય સભર છે, સંવેદન અનુભવી શકે છે. હવે માનો કે કોઈ વ્યક્તિ આ पर्वत ऊपर पत्थरों फेंकती होए, तो शू थाय? पेला पर्वत ने ए पत्थरों ना स्पर्शनो अनुभव थाय खरो, पण ए स्पर्श एटलो तो आछो, भाग्ये ज संवेदी शकाय एटलो बधो आछो होय, तद्दन सपाटी पर न होय। जेना परिणामे पर्वत ऊपर ए पत्थरोनो स्पर्श थवा छता कोई असर वर्ताय नहीं, कोई असर थाय नहीं। तो आ उदाहरण थी पेला रिपल्स नी नाना नाना तरंगो सपाटी पर नी चेतना मा उत्पन्न थाय छता शांति एवी ने एवी रहे, एने माटे नु उदाहरण। पछी आगळ जईने श्रीविंद एम कहे छे કે આગળની અવસ્થામાં એના એનાથી પણ સહેજ આગળની અવસ્થામાં એટલે ચેતનાની બહાર માત્ર સૂચનના સ્વરૂપમાં નિમ્ન પ્રકૃતિના સૂચનના સ્વરૂપમાં એ રહ્યું હોય ત્યારે એટલું પણ એ નાનકડો સ્પર્શ અકિંચિત કર સાવ કશું જ એનાથી પરિણામ ન આવે એવો સ્પર્શ એટલાનો અનુભવ પણ નથી થતો। એટલે તરંગ રૂપે સપાટી પરની ચેતનામાં હોય ત્યારે આટલો અનુભવ, કે માત્ર એકદમ એકદમ આછો સ્પર્શ અનુભવાય અને સૂચનના સ્વરૂપમાં હોય ત્યારે એટલું પણ નહીં। જો હવે શબ્દો જોઈએ, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન બટ ઇટ ઇઝ સમથિંગ like a mountain at which one throws stones. Ashana jevu che, like a mountain at which one throws stones. If conscious all through, mano ke aa parvat aakho ne aakho saban che, સંવેદન અનુભવી શકે છે, તો ધ માઉન્ટેન મે ફીલ ધ ટચ ઓફ ધ સ્ટોન્સ, પથ્થરોનો સ્પર્શ એ અનુભવાય ખરો, બટ ધ થિંગ વુડ બી સો સ્લાઇટ। જો સ્લાઇટ એટલે શું? ભાગ્યે જ સંવેદી શકાય એવી, બેરલી પરસેપ્ટેબલ એમ ડિક્શનરી અર્થ આપે છે, બેરલી પરસેપ્ટેબલ। તો એ એટલું આછું સંવેદન હશે અને એટલું તો સુપરફિશિયલ છીછરું હશે કે ઇટ વુડ નોટ, ઇટ એટલે અહીંયા આગળ માઉન્ટનના અર્થમાં માઉન્ટન માટે, ઇટ વુડ નોટ બી ઇન ધ લિસ્ટ અફેક્ટેડ, પર્વત ઉપર સહેજ પણ એની અસર નહીં થાય। અને હવે છેલ્લી પંક્તિમાં બીજી અવસ્થા, સૂચનના સ્વરૂપમાં હોય એ અવસ્થા, in the end, even that reaction disappears. That reaction એટલે શું? Reaction અહીંયા feeling the touch. તો એ સ્પર્શનોનું સંવેદન, સ્પર્શની અનુભૂતિ એટલું પણ નહીં થાય. અત્યંત જ્યારે સઘન બને શાંતિ અને બહારથી જ પેલાને અંદર ન આવવા દે સૂચનને, ત્યારે પછીનો પત્ર લઈએ. ઇફ ધ પીસ ઓર સાયલન્સ ઇઝ વન્સ એબ્સોલ્યુટલી એસ્ટાબ્લિશ્ડ, no amount of movements on the surface can impair or abolish it. વિચાર આગળ આવી ગયો છે, માત્ર બાવાનું વાત કહી દઉં. માનો કે શાંતિ અથવા નીરવતા એબ્સોલ્યુટલી એસ્ટાબ્લિશ્ડ, પૂરેપૂરા સંસ્થાપિત થઈ ગયા છે ચેતનાની અંદર, પાક્કા જડાઈ ગયા છે, તો પછી નો મૂવમેન્ટ્સ ઓન ધ સરફેસ, ચેતનાની સપાટી પરની કોઈ પણ ગતિઓ એ શાંતિ કે નીરવતાને ઇમ્પેર એટલે નબળી પાડવી, નબળી પાડી શકે નહીં કે એબોલિશ, ખતમ કરી શકે નહીં. ઇટ કેન બેર ઓલ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ યુનિવર્સ એન્ડ યટ બી ધ સેમ. અહીંયા સહેજ નવી વાત છે. જો આ શાંતિ અથવા નિરવતા એ શરૂઆતમાં વૈયક્તિક સ્વરૂપે અનુભવાય, ઇન્ડિવિજ્યુઅલી, ઇટ ઇઝ એક્સપિરિયન્સ ઇન્ડિવિજ્યુઅલી, મારી અંદર આવી શાંતિ છે એવો અનુભવ. અને પછી એક તબક્કો એવો આવે કે એનો વૈશ્વિક રીતે અનુભવ થાય, એટલે પોતે જાણે કે એનું પોતાને વૈયક્તિકતાનું વાઇડનિંગ, એ જાણે કે વ્યાપ એનો વધ્યો છે, પોતાના પૂરતો સીમિત નથી, અને છેવટે એ સર્વ વૈયક્તિકમાં, વૈયક્તિકતામાંથી વૈશ્વિકતા એનો અનુભવ. તો આવા બે અનુભવો થતા હોય છે, શાંતિનો કે નીરવતાનો વૈયક્તિક અનુભવ અને વૈશ્વિક અનુભવ. હવે જ્યારે વૈશ્વિક અનુભવ થાય ત્યારે શ્રી અરવિંદ કહે છે કે આખા વિશ્વની સમગ્ર બધી ગતિઓ પણ એ શાંતિ કે નીરવતાનો ભંગ કરી શકતી નથી. આગળ આવ્યું હતું કે આધારરૂપે હોય છે એ નીરવતા કે શાંતિ, આધારરૂપે હોય છે અને ઉપર આખા જગતની, વિશ્વની ગતિઓ ચાલતી હોય છે, પણ એનાથી પેલી શાંતિ કે નીરવતામાં કોઈ ફેર પડતો નથી. એટલે ઇટ કેન બેર ઓલ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ યુનિવર્સ, સમગ્ર વિશ્વની બધી ગતિઓ એને ધારણ કરી શકે, એન્ડ યટ બી ધ સેમ, અને છતાં એવી ને એવી અક્ષુણ્ણ રહે, અપરિવર્ત્ય રહે, અકબંધ રહે. પછીનો પત્ર લઈએ.
મધુરાષ્ટક,
ના, તમે જે કહો છો ને મધુરાષ્ટક, એ કૃષ્ણ ભગવાનનું જે વૈયક્તિક સ્વરૂપ છે, એમનું જે કે મોરપીશ કે વાંસળી કે ત્રિભંગ કે પિતાંબર કે, તો એ વૈયક્તિક સ્વરૂપે જે કંઈ કરે છે એ બધામાં માધુર્યનો અનુભવ. હા, પણ આજે આ છે ને વિશ્વવ્યાપીતાની જે વાત છે એમાં કોઈ આકારની વાત નથી. પેલામાં છે ને તે એટલે સગુણની સાકારની પૂજાની વાત છે, જ્યારે અહીંયા જે આ વાત છે એ આખી નિરાકારની વાત છે. વિશ્વવ્યાપીતાની વાત આવે તો કોઈ આકાર વિશ્વવ્યાપી ન હોય, ને જે વિશ્વવ્યાપી થાય તો એ આકાર ન રહે, બરાબર છે? એટલે એ થોડુંક જુદું છે. હા, ઓફકોર્સ ઇટ ઇઝ ક્વાઇટ યુઝ્યુઅલ ટુ ફીલ એન એસ્ટાબ્લિશ્ડ પીસ ઇન ધ ઇનર બીંગ ઇવન ઇફ દેર ઇઝ ડિસ્ટર્બન્સ ઓન ધ સરફેસ. શરૂઆતના તબક્કામાં શ્રી અરવિંદ કહે છે કે આવી સ્થિતિ બહુ સામાન્ય છે, ક્વાઇટ યુઝ્યુઅલ. કેવી સ્થિતિ? ટુ ફીલ એન એસ્ટાબ્લિશ્ડ પીસ ઇન ધ ઇનર બીંગ. આપણું જે આંતર સત છે એટલે આંતર મન, આંતર પ્રાણ અને આંતર સૂક્ષ્મ શરીર, તો આ ત્રણે મળીને આંતરસત થાય છે. તો શરૂઆતના તબક્કામાં આ આંતરસતમાં શાંતિનો અનુભવ કરવો, ફીલ એન એસ્ટાબ્લિશ પીસ ઇન ધ ઇનર બીંગ, અને તે પણ સુસ્થાપિત થયેલી શાંતિનો અનુભવ કરવો, પણ ઇવન ઇફ ધેર ઇઝ ડિસ્ટર્બન્સ ઓન ધ સરફેસ, ઉપર સપાટી પરની ચેતનામાં ડિસ્ટર્બન્સ હોય, ક્ષુબ્ધતા હોય, ગડબડ હોય, આવું આ બે વસ્તુ સાથે હોઈ શકે. સપાટી પર ક્ષુબ્ધતા અને આંતરસત્તમાં બરાબર જડાઈ ગયેલી શાંતિ. In fact, that is the usual condition of the yogi before he has attained the absolute samatha in all the being. દરેક યોગી ની આરંભિક અવસ્થા આ હોય છે. પછી આગળ જતા શું થાય કે એ પોતાના સમગ્ર સ્વરૂપમાં, પોતાના સમગ્ર સતમાં, અથવા પોતાના સતના સર્વ અંશોમાં, છેક સપાટી પરના અંશોમાં પણ શાંતિ, નીરવતા અને સમતાનો અનુભવ કરે. એ બીજો તબક્કો. તો જુઓ, ઇનફેક્ટ દેટ ઇઝ ધ યુઝ્યુઅલ કન્ડિશન ઓફ ધ યોગી. આ યોગીની સામાન્ય શરૂઆતની જે અવસ્થા છે આમાં સામાન્ય હોય છે, યુઝ્યુઅલ કન્ડિશન. બિફોર હી હેઝ અટેઇન ધ એબ્સોલ્યુટ સમતા, પછી શું થાય કે પૂરેપૂરી સમતા પ્રાપ્ત કરે ઇન ઓલ ધ બીઈંગ, સમગ્ર સતમાં. એટલે પછી સપાટી પરની ચેતનામાં પણ કોઈ ડિસ્ટર્બન્સ, કોઈ ક્ષોભ, કોઈ ગતિ, કોઈ મૂવમેન્ટ કશું ના રહે, બધું સ્થગિત થઈ જાય, બધું શાંત થઈ જાય, બધું નીરવ થઈ જાય, બધે સમતા વ્યાપી જાય. પછીનો પત્ર ઇવન વેન દેર ઇઝ ધ પીસ એન્ડ ધ વાઇડનેસ these things vital physical ego movements can float on the surface and try to come in only then they do not occupy the consciousness but touch it merely આમ તો આગળ આવી ગયેલો વિચાર છે માત્ર સહેજ જાણી લઈએ સમજી લઈએ ચેતનામાં ઇવન વેન દેર ઇઝ પીસ એન્ડ વાઇડનેસ શાંતિ હોય વ્યાપકતા હોય વૈશ્વિકતા હોય આવું હોવા છતાં શરીર અને પ્રાણના અહંકારની ગતિઓ દાખલા તરીકે શરીરની ના અહંકારની ગતિઓમાં તામસિક ગતિઓ બધી આવે આળસ વગેરે પ્રાણના અહંકારની ગતિઓમાં ઈચ્છા આસક્તિ વગેરે આવે તો આવી ગતિઓ કેન ફ્લોટ ઓન ધ સરફેસ સપાટી ઉપર એ તર્યા કરતી હોય જાણે કે ચેતના એ સમુદ્ર છે અને એના પેટાળમાં ઊંડે બરાબર શાંતિ સ્થપાયેલી છે પણ છેક ઉપર સપાટી ઉપર નાની નાની વસ્તુઓ તર્યા કરતી હોય એમાં તર્યા કરે એન્ડ ટ્રાય ટુ કમ ઇન અને અંદર આવવા માટે એ પ્રયાસ ખરેખરી એ ગતિઓ પ્રાણ અને શરીરના અહંકારની ગતિઓ અંદર ઉતરવા માટે પ્રયાસ કરે ખરી ઓનલી ધેન દે ડુ નોટ ઓક્યુપાય ધ કોન્શિયસનેસ બટ ટચ ઇટ મેરલી પણ એ અંદર આવી શકે નહીં અંદર ઉતરી શકે નહીં માત્ર ચેતનાને સપાટી પર સ્પર્શ કરી શકે દાખલા તરીકે સમુદ્ર ઉપર એક બુશ નાનકડું તરતું હોય તો એ સપાટી પર જ રહે કદી અંદર ઊંડું આવી શકે નહીં એવું આ પ્રાણ શરીરના અહંકારની ગતિઓનું બને ઇટ ઇઝ વોટ વોઝ રિગાર્ડેડ બાય ધ ઓલ્ડ યોગીઝ એઝ અ મિકેનિકલ રેમનન્ટ ઓફ પ્રકૃતિ A continuation of its blind habit which remained after the essential liberation of the self. સેજ આ વાક્ય સમજવા માટે સાંખ્ય દર્શનની ના કેટલાક સિદ્ધાંતો એકદમ ટૂંકમાં કહી દો આમ તો આગળ ભૂતકાળમાં કહેલા છે જ્યારે પ્રસંગ આવ્યો છે ત્યારે પણ સહેજને વિસ્મરણ થઈ ગયું હોય તો સ્મરણ કરાવી દઉં સાંખ્ય દર્શન બે તત્વો ને અનાદિ અને અનંત માને છે એક પુરુષ જેને વેદાંત આત્મા કહે છે અને બીજું પ્રકૃતિ બંને વચ્ચે કેટલાક પાયાના તફાવતો છે પ્રકૃતિ જળ પુરુષ ચેતન પ્રકૃતિ ત્રિગુણાત્મિકા સત્વ રજસ તમસમય પુરુષમાં નહીં સત્વ નહીં રજસ નહીં તમસ એ ગુણાતીત ગુણોની પેલે પારનું પ્રકૃતિ જળ પુરુષ ચેતન પ્રકૃતિ એક पुरुषों की संख्या अनंत, प्रकृति विकारी पुरुष निर्विकारी, अने वास्तव में तत्वतः पुरुष प्रकृति थी एकदम भिन्न अलगो, पण अज्ञान ने कारणे ए प्रकृति ना त्रण गुणों नी साथे पोतानु तादात्म्य अनुभवे, एटले सत्व रजस तमस थी प्रभावित था, एनी असर एना ऊपर थाय अने एना परिणामों ए अनुभवे। पण जारे ए धीमे 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 करता प्रकृति थी अलग थवा माड़े, प्रकृति हूँ नथी, हूँ जुदो ने प्रकृति जुदी, ने मात्र एने साक्षी भावे जोवा माड़े, अने एम करता 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 जारे पूर्ण साक्षित्व आवे त्यारे आ प्रकृति नो खेल ए मात्र चेतनानी सपाटी ऊपर चाल्या करे, एनी तीव्रता में क्रमशः घटाड़ो थतो जाए। तो आज अवस्था छे एनी अहीं बात छे कि प्राचीन योग में आगर जे आपणे वर्णन कर्यु श्री अविंदे जे अवस्था एने आ रीते कहेवामां आवी छे। इट इज वॉट वॉज रिगार्डेड बाय द ओल्ड योगीज એટલે સાંખ્ય યોગ એઝ અ મિકેનિકલ રેમનન્ટ ઓફ પ્રકૃતિ, પ્રકૃતિનો યાંત્રિક અવશેષ, મિકેનિકલ રેમનન્ટ ઓફ પ્રકૃતિ, કારણ કે પ્રકૃતિ સ્વભાવતઃ એ ગતિમાન હોય છે, એટલે થોડું ઘણું સરફેસ ઉપર ચાલ્યા કરે, મિકેનિકલ રેમનન્ટ ઓફ પ્રકૃતિ, હજી એને વધારે અ કન્ટિન્યુએશન ઓફ ઇટ્સ બ્લાઇન્ડ હેબિટ, એક એની આંધળી ટેવ છે પુરુષની સામે નૃત્ય કર્યા કરે, તો અળગો થઈ જાય પુરુષ, પછી જે થોડી ઘણી ગતિ રહે છે એ એને શ્રીરેવિંદ આ રીતે સમજાવે છે કે યાંત્રિક અવશેષ અથવા તો આંધળી ટેવ પ્રકૃતિની, વિચ રિમેન્ડ આફ્ટર ધ ઇસેન્શિયલ લિબરેશન ઓફ ધ સેલ્ફ, પેલો પુરુષ તત્વત મુક્ત થઈ ગયો, છૂટો થઈ ગયો, અળગો થઈ ગયો પ્રકૃતિથી, આફ્ટર ધ ઇસેન્શિયલ લિબરેશન ઓફ ધ સેલ્ફ, વિચ રિમેન, છતાંય સપાટી પર આટલું થોડી ઘણી ગતિ એની રહ્યા કરે, કારણ એ ગતિ રહે છે એનું કારણ શું છે કે વ્યવહાર તો એને કરવાનો જ છે, આવી રીતે મુક્ત થઈ ગયો એટલે મૃત્યુ નથી પામી જવાનું, વ્યવહાર તો ચાલુ રાખવાનો છે, તો એ જે આછી ગતિ સપાટી પર હોય છે એ ગતિ દ્વારા એ એનો વ્યવહાર, જગત સાથેનો વ્યવહાર ચાલતો હોય છે, પણ અંદરથી સંપૂર્ણ મુક્તિનો અનુભવ, હવે જુઓ, ઇટ વોઝ ટ્રીટેડ લાઇટલી એઝ ઓફ નો ઇમ્પોર્ટન્સ, પ્રાચીન યોગોમાં આ સાંખ્ય દર્શનમાં અને વેદાંત દર્શનમાં પણ જે જ્ઞાન માર્ગ છે એમાં ઇટ વોઝ ટ્રીટેડ લાઇટલી અને હળવાશથી લેવામાં આવતી આ પરિસ્થિતિને, કે ભલેને સપાટી ઉપર પ્રકૃતિની થોડી ઘણી ગતિ ચાલતી હોય, ઓફ નો ઇમ્પોર્ટન્સ, એનું કોઈ મહત્વ નથી, ભલે ચાલતી, એના તરફ એક જાતની ઉપેક્ષાનું વલણ પ્રાચીન યોગોએ લીધું. બટ દેટ વ્યૂ ઇઝ નોટ ટેનેબલ ઇન અવર સાધના. પણ આ વલણ અથવા આ વિચાર એને પૂર્ણ યોગની સાધનામાં ચાલુ રાખી શકાય નહીં. ટેનેબલ એટલે દેટ કેન નોટ બી હેલ્ડ ઓર ડિફેન્ડેડ ઓર મેન્ટેન્ડ. કેમ? કેમ કે પૂર્ણયોગ વિચ એમ્સ નોટ ઓનલી એટ અ લિબરેશન ઓફ ધ પુરુષ, એનું લક્ષ્ય પુરુષની મુક્તિ માત્ર નથી. જો નોટ ઓનલી એમ છે એટલે પુરુષની મુક્તિ તો આમાં પણ એ સ્થિતિ સ્વીકારે છે, પણ એટલેથી અટકવાનું નથી. પુરુષ અથવા આત્માએ મુક્ત તો થવાનું જ છે અંદર, પણ ત્યાં અટકી નથી જવાનું. બટ અ કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ પ્રકૃતિ ઓલ્સો. પણ સપાટી પર રહેલી પ્રકૃતિ એને એવી ને એવી છોડી નથી દેવાની એ ગતિઓને, અને એ ગતિઓનું પણ સંપૂર્ણ રૂપાંતર, એટલે કે એ ગતિઓ પણ દિવ્ય બને, અથવા તો એ પ્રકૃતિ એની નિમ્નતામાંથી મુક્ત થાય. જેમ પુરુષ મુક્ત થાય પ્રકૃતિમાંથી, એમ પ્રકૃતિ પોતાની નિમ્નતાઓમાંથી મુક્ત થઈ અને દિવ્યતાને પામે. આ પૂર્ણ યોગનું લક્ષ્ય છે. અને એ રીતે પ્રાચીન યોગો કરતા પૂર્ણ યોગ જુદો પડે છે. જો સળંગ વાંચી જો હવે. ઇટ વોઝ ટ્રીટેડ લાઇટલી એઝ ઓફ નો ઇમ્પોર્ટન્સ, બટ દેટ વ્યૂ ઇઝ નોટ ટેનેબલ ઇન અવર સાધના, વિચ એમ્સ નોટ ઓનલી એટ અ લિબરેશન ઓફ ધ પુરુષ બટ એટ અ કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ પ્રકૃતિ ઓલ્સો. પછીનો પત્ર લઈએ. યસ, ધ ઇનવર્ડ મૂવ ઇઝ ધ રાઇટ વન. અંદર તરફ ગતિ કરવી એ સાચું વલણ છે, બરાબર છે. ટુ લીવ વિધિન ઇન ધ પીસ એન્ડ સાયલન્સ ઇઝ ધ ફર્સ્ટ નેસેસિટી. ઊંડે ઉતરી ચેતનામાં અને શાંતિમાં, સઘન શાંતિ અથવા નિરવતામાં રહેવું એ યોગની સૌથી પહેલી જરૂરિયાત છે. એટલે આપણે કદાચ હજી પાપા પગલી પણ કરી રહ્યા નથી. I spoke of the wideness because in the wideness of silence and peace which the yogins recognize as the realization of self at once individual and universal is the basis for harmonizing the inward and the outward. It will come. હવે સહેજ અહીંયા થોડીક નવી વસ્તુ અથવા નવી રીતે મુકાયેલી વસ્તુ છે. શ્રીદેવીન આ સાધકને લખે છે કે મેં વાઇડનેસની વાત કરી હતી, વ્યાપકતાની વાત કરી હતી, સાર્વત્રિકતાની વૈશ્વિકતાની વાત કરી હશે. કેમ? કારણ કે આ શાંતિ અથવા નીરવતા માત્ર વૈયક્તિક ન રહે પણ જ્યારે વૈશ્વિક બને ત્યારે જ આંતરિક ચેતના અને બાહ્ય ચેતના વચ્ચે સંવાદિતા સદાય. શું કહેવા માંગે છે કે આંતરિક ચેતનામાં શાંતિ નિરોધતા સ્થાપિત થઈ ગયા. હવે જો માનો કે બાહ્ય ચેતના સપાટી પરની ચેતના આગળ જે કહ્યું એમ પેલી પ્રકૃતિ એનું નૃત્ય ચાલુ રાખે એના એ સ્વરૂપમાં, તો એ બે વસ્તુઓ વચ્ચે બે એ બે ચેતનાની અવસ્થાઓ વચ્ચે વિસંવાદિતા છે. આંતરચેતનામાં સઘન શાંતિ અને બાહ્ય ચેતનામાં પ્રકૃતિની નિમ્નતા. હવે આ બંને વચ્ચે જો સંવાદિતા સાધવી હોય તો વૈયક્તિકતા નહીં શાંતિની, પણ વ્યાપકતા એ અનિવાર્ય વસ્તુ છે. એ હોય તો જ બંને વચ્ચે સંવાદિતા સ્થપાય. કેવી રીતે સ્થપાય એ આગળના પત્રમાં આવશે તરત જ હમણાં, પણ જે બ્રેકેટમાં મૂક્યું છે એને પણ સમજી લઈએ. કે વૈયક્તિક શાંતિ કે વૈયક્તિક નીરવતા અને વૈશ્વિક નીરવતા એને પ્રાચીન યોગે શું કહ્યું છે, વિથ ધ યોગિન્સ રેકગ્નાઇઝ એઝ ધ રિયલાઇઝેશન ઓફ સેલ્ફ. એને પ્રાચીન યોગોએ અથવા યોગીઓએ આત્મ સાક્ષાત્કાર કહ્યો છે, અને એ આત્મ સાક્ષાત્કાર વૈયક્તિક અને વૈશ્વિક બંને. પહેલા આત્મની ભગવદ્ ગીતા કહે છે દ્રક્ષ્યસી આત્મની, પહેલા તમે તમારી પોતાની જાતમાં એને અનુભવશો, એનો સાક્ષાત્કાર કરશો. અથોમય પછી જે સર્વવ્યાપી હું છું ભગવાન છે એમાં. તો વૈયક્તિક અને વૈશ્વિક શાંતિને પ્રાચીન યોગોએ રિયલાઇઝેશન ઓફ સેલ્ફ એટ વન્સ એટલે એકી સાથે ઇન્ડિવિજ્યુઅલ એન્ડ યુનિવર્સલ, વૈયક્તિક અને વૈશ્વિક આત્મ સાક્ષાત્કાર એમ પ્રાચીન યોગોએ કહ્યું. આને હવે પેલી હાર્મની પેલી સંવાદિતા આંતરિક સત અને બાહ્ય સત વચ્ચે કેવી રીતે સધાય, આવો પછીના પત્ર ઉપર. વેન ધ પીસ ઇઝ ડીપ ઓર વાઇડ ઇટ ઇઝ યુઝ્યુઅલી ઇન ધ ઇનર બીંગ. શરૂઆત તો શાંતિની આંતરસત્થી જ થાય છે, ભલે ને વૈયક્તિક અને વૈશ્વિક બંને. માત્ર વૈયક્તિક નહીં વૈશ્વિક શાંતિ પણ પહેલા તો સતના અંદરના ભાગમાં જ અનુભવાય. ધ આઉટર પાર્ટ્સ ડુ નોટ ઓર્ડિનરીલી ગો બિયોન્ડ અ સર્ટન મેઝર ઓફ ક્વાયટ્યુડ. સતના જે બહારના અંશો છે, બહારનું મન, બહારનો પ્રાણ અને સ્થૂળ શરીર, એમાં બહુ બહુ તો ક્વાયટ્યુડ અક્ષુબ્ધતા અથવા અચંચલતા એટલાનો અનુભવ થાય, એકદમ રેસલેસ ના હોય. જ્યારે અંદર નીરવતા સુધીની શાંતિ સ્થાપિત થઈ હોય ત્યારે બહારનું સત તદ્દન રેસલેસ ને અજંપાવાળું ના હોય, એમાં પણ એની માત્રા ઘણી ઓછી હોય, અક્ષુબ્ધતા સુધીની જ હોય. આપણે આગળ જોયું છે કે ક્વાયટ કામ પીસ અને સાયલન્સ, ચારમાં ક્રમશઃ શાંતિ વધતી જાય છે અને સાયલન્સમાં એ સૌથી વધારે હોય, ક્વાયટ્યુડમાં અથવા ક્વાયટમાં એ પ્રમાણમાં ઘણી ઓછી હોય. તો બહારના અંશોમાં ક્વાયટ્યુડ હોય, આંતરસત્તમાં સઘન શાંતિ અથવા નિરવતા હોય. હવે જુઓ, દે ગેટ ડીપ પીસ ઓનલી વેન દે આર ફ્લડેડ વિથ ઇટ ફ્રોમ ધ ઇનર બીંગ. આટલી જે વિસંવાદિતા છે અંદર અને બહાર, ડિસહાર્મની જે છે આટલી, એ કેવી રીતે દૂર થઈ જાય? આંતર સતની શાંતિ એનું પ્રમાણ એટલું વધે, જાણે કે ઉભરાય, જાણે કે એની અંદર ભરતી આવે, જાણે કે અંદરના વાસણમાંથી ઉભરાઈ અને બહાર ઉછળે. તો આવી રીતે પૂર આવે એનું, અને એ પૂર છેક બહારના સત સુધી, સતના બહારના અંશો સુધી પહોંચી જાય એ શાંતિનું પૂર. ત્યારે બહારના અંશો પણ શાંત નીરવ થાય અને પેલી વિસંવાદિતા છે એ દૂર થઈ જાય, અને અંદર અને બહાર હાર્મની સંવાદિતાનો અનુભવ એ યોગી કરે. તો જે આગળના પત્રમાં ફોર હાર્મોનાઇઝિંગ ધ ઇનવર્ડ એન્ડ આઉટવર્ડ એમ જે હતું, એ કેવી રીતે એ આ પત્રની અંદર ક્લિયર થાય છે કે આંતર સત્તની શાંતિ ઉભરાઈને બહારના અંશોને આપલાવિત કરી દે, ભીંજવી દે, તો એ રીતે બંને વચ્ચે હાર્મની થાય છે. પછીનો પત્ર લઈએ. યસ, સર્ટનલી ધ પીસ સ્ટાર્ટ્સ ઇન ધ ઇનર બીંગ. શરૂઆત શાંતિની આંતરસત્તમાંથી જ થાય છે, આગળ આપણે જોયું છે. ઇટ ઇઝ સ્પિરિચ્યુઅલ એન્ડ સાયકિક, બટ ઇટ ઓવરફ્લોઝ ધ આઉટર બીંગ. આ જે આંતરિક શાંતિ છે ને, અહીંયા બે શબ્દો મેં વાપર્યા, ઇટ ઇઝ સ્પિરિચ્યુઅલ એન્ડ સાયકિક. જ્યારે હૃદય ગુફામાં જે ચૈત્ય પુરુષ છે એની ઉપરના આવરણ દૂર થઈ જાય અને એની દિવ્યતા બહાર પ્રકાશે, અને એ દિવ્યતાની અંદર શાંતિ હોય જ, શાંતિ એ દિવ્યતાનું પહેલું લક્ષણ છે. તો આવી જે શાંતિ અંદરથી, અંદરના આવરણો દૂર થતા બહાર પ્રકાશથી પ્રકટ થતી ઉભરાતી જે શાંતિ, એ સાયકિક પીસ છે. અને બીજી કઈ રીતે પીસ આવે, શાંતિ આવે? આપણે આપણું સત મસ્તિષ્ક એવી ભાવના કરીએ કે આખું ઉર્ધ્વમાં જે પરમાત્માની શાંતિ વગેરે રહ્યા છે એના તરફ ખુલ્લું કરી દઈએ છીએ, અને ઉર્ધ્વમાંથી પરમાત્માની શાંતિ વગેરેની એ અવતરિત થાય આપણી અંદર એવી અભિપ્સા કરીએ છીએ, અને એ અવતરિત થાય ત્યારે પણ સૌથી પહેલા એ શાંતિ જઈને ક્યાં સ્થિર થાય? આંતરસત્તની અંદર સ્થિર થાય. તો આ રીતે જે શાંતિ આંતરસત્તમાં આવે એને સ્પિરિચ્યુઅલ પીસ કહેવાય. ટૂંકમાં સાયકિકમાં હૃદયમાંથી બહાર પ્રગટે અને સ્પિરિચ્યુઅલમાં ડિસેન્ટ હોય. જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુ ડિસેન્ટથી આવે ત્યારે એને માટે સ્પિરિચ્યુઅલ શબ્દ પૂર્ણયોગમાં શ્રી અરવિંદ અને માતાજી વાપરે છે, અને જ્યારે અંદરથી પ્રકટ થાય ત્યારે એને માટે સાયકિક શબ્દ વાપરે છે. तो जो इट इज स्पिरिचुअल एंड साइकिक बट इट ओवरफ्लोज द आउटर बीइंग. मैं कहूँ पहला तो अंदर जो है पर ओवरफ्लोज द आउटर बीइंग पछी ये जो बाह्य सच्चे एनी अंदर एनु पूर फैलाई ने एने पण आप्लावित करी दे भींजवी दे. When it is there in the activity, it means either that the ordinary restless mind, vital, physical, has been submerged by the flood of the inner peace. Pehla hai, yahan atake pachi aagad jaiye. Have shu kahe? When it is there in the activity, yogi कर्म करतो होय त्यारे पण पेली शांति नो जो अंदर अनुभव करतो होय तो एनो अर्थ ए थयो के एनु बाह्य सत अथवा एना सतनो बाह्य अंश सपाटी पर नो अंश पण शांत थई गयो छे. कर्म करती वखते शांति नो अनुभव ए सपाटी पर नी चेतना मा शांति स्थिर थई छे एम बतावे छे. हवे अहीं ए सपाटी पर नी चेतना मा शांति केवी रीते आवे हमणां जे कहूं एक रीत के आंतरिक शांति एनी एवी जबरदस्त भरती आवे उभरो आवे बाहरनी चेतना ने आप्लावित करी दे. तो जो आ एक विकल्प है इट मीन्स ईधर दैट द ऑर्डिनरी रेस्टलेस माइंड वाइटल फिजिकल हैज बीन सबमर्ज्ड बाय द फ्लड ऑफ द इनर पीस. सामान्य रीते चंचल क्षुब्ध एवं मन प्राण शरीर ए पण जारे कर्म करती वक्त शांति नो अनुभव करे तो सबमर्ज्ड बाय द फ्लड ऑफ द इनर पीस आंतरिक शांति नु जे पूर छे एनी अंदर ए पूर नी एना ऊपर फरी वळ्यु छे एटले माटे शांति नो अनुभव करे छे. और बीजी एक शक्यता एट अ मोर एडवांस स्टेज आना करता पण एक आगळनी अवस्था दैट दे हैव बीन पार्शियली और wholly chained into thoughts, forces, emotions, sensations which have in their very stuff an essence of the inner silence and peace. હવે આનાથી આગળની અવસ્થામાં શું થાય જુઓ એમણે શબ્દો વાપર્યા છે ને થોટ્સ તો થોટ્સ ને સાંકળવાનું છે ક્યાં માઇન્ડની સાથે રેસલેસ માઇન્ડ વાઇટલ ફિઝિકલ એમ ત્રણ શબ્દો વાપર્યા ને તો થોટ્સ ને સાંકળવાના છે માઇન્ડની સાથે પછી ફોર્સિસ ઇમોશન્સ આ બે શબ્દોને સાંકળવાના છે વાઇટલની સાથે અને સેન્સેશન્સ ઇન્દ્રિય સંવેદનો એને સાંકળવાના છે ફિઝિકલની સાથે. એમને એમ નથી મૂક્યા આ શબ્દો આગળ જે ત્રણ શબ્દો વાપર્યા એના અનુસંધાનમાં આટલા શબ્દો મૂક્યા છે એમણે. તો આ બધું આનાથી પણ આગળની સ્થિતિ આવે ત્યારે એના સ્વરૂપની અંદર શાંતિ જળાઈ જાય છે એમના પોતા એટલે વિચારોના પછી શક્તિ ફોર્સિસમાં ઇમોશન્સમાં અને સેન્સેશન્સમાં આ બધા એની અંદર તત્વત શાંતિ જળાઈ જાય છે. જો માત્ર આપ્લાવિત થાય તો શું થાય કે જ્યારે પૂર ઓસરે ત્યારે પેલા મન પ્રાણ શરીર હતા એવા ને એવા થઈ જાય પણ આગળની સ્થિતિમાં એડવાન્સ સ્ટેજમાં પ્રગત અવસ્થામાં આ ત્રણેય જેમ માનો કે દરિયો છે અને કિનારો છે હવે વારંવાર ભરતી આવે છે અને કિનારાનો અમુક ભાગ ભીનો થાય પછી પાણી પાછું વટી જાય, સુકાય. પણ વારંવાર જ્યારે આવું થાય ત્યારે કિનારાના ભાગમાં પણ પાણી અંદર ઉતરતું જાય અને એક અવસ્થા, એક સ્થિતિ એવી થાય કે એ ભાગ સદાયનો ભીનો રહે, એટલે કે સદાય ભરતીની અસર હેઠળ નો રહે. કંઈક એવું અહીંયા છે કે મન પ્રાણ શરીર આરંભિક અવસ્થામાં શાંતિના પૂરથી માત્ર આપ્લાવિત થાય, પણ આગળની અવસ્થામાં એ શાંતિ એમના ટેક્સચરમાં, એમના બંધારણમાં, એમના તાણાવાણાની અંદર શાંતિ વણાઈ જાય, વ્યાપી જાય. તો એ પ્રગત અવસ્થા, એડવાન્સ સ્ટેજ છે. જો હવે આખી વાત ક્લિયર થઈ જશે. ઓર એટ મોર એડવાન્સ સ્ટેજ that they have been partially or wholly changed into thoughts, forces, emotions, sensations which have in their very stuff, emna potana stuff ma, emna potana bandharan ma, emna potana tana vana ma, an essence of inner silence and peace, antarik nirvata ane shanti, એનું ઇસેન્સ, એનો સાર એ એના બંધારણની અંદર પ્રવિષ્ટ થઈ ગયો છે, એટલે પોતે પણ એવા શાંત થઈ ગયા છે, તત્વતા શાંત થઈ ગયા છે. માત્ર પેલા પૂર આવે અને જતું રહે, હવે એ અવસ્થા નથી. બસ અહીંયા અટકીએ આપણે, આમ 5-7 મિનિટ બાકી છે, પણ આ પછીની કન્ટિન્યુટી રહેશે નહીં.